प्रवचन नंबर 164 तारीख 26/8/89 70 मिनिट समयसार गाथा 26 तथा श्लोक 21-23
એક વાત મુખ્યપણે છે અને બીજી વાત ગૌણપણે છે, પણ બે સમ્યક જ્ઞાનનો પ્રકાર છે. ફરીથી આ સમયસાર શાસ્ત્ર છે એ મુખ્યપણે દ્રષ્ટિનો વિષય બતાવો છે, પ્રધાનપણે તો દ્રષ્ટિના વિષયથી વાત કરે છે, પણ એની સાથે સાથે આત્માનો અનુભવ થાય છે ત્યારે દ્રવ્ય ગુણ અને પર્યાયથી અભેદ આત્મા જ્ઞેય પણ થાય છે, ધ્યેય પણ થાય છે અને જ્ઞેય પણ થાય છે. ધ્યેય થાય તો એના ફળમાં જ્ઞેય થઈ જાય છે. ધ્યેય કોને કહેવાય ને જ્ઞેય કોને કહેવાય, બે વાત સમયસારમાં છે, પણ ધ્યેયની મુખ્યતા છે સમયસારમાં અને જ્ઞેય થાય છે એની ગૌણતા. ગૌણપણે જ્ઞેયની વાત કહેતા તો આવે જ છે ઘણા શ્લોકોમાં, ઘણી ગાથાઓમાં, 16 ગાથામાં આવ્યું હતું, 14 ગાથામાં આવ્યું હતું કે શુદ્ધને કહો કે અનુભૂતિ કહો કે આત્મા કહો, એક જ વસ્તુ છે. એટલે ધ્યેયની વાત તો મુખ્યપણે રાખે છે, પણ ધ્યેય પૂર્વક આત્મા આખો જ્ઞેય પણ થાય છે એ વાત પણ એમાં ગૌણપણે લીધી છે, ફળપણે છે, જ્ઞેય છે એ ફળપણે. તો ધ્યેયમાં શું જોઈએ છે કે સામાન્ય ચિદાનંદ જે આત્મા છે, ચૈતન્ય મૂર્તિ, વિનાયક તત્વ, એમાં પર્યાય માત્રની નાસ્તિ છે એવું આત્માનું અસ્તિત્વ છે, એને લક્ષ્યમાં લઈને એનો અનુભવ તું કર, એ મૂળ કેવું છે. એ અનંતકાળથી પર્યાયનું લક્ષ્ય હતું, એ પર્યાયનું લક્ષ્ય છોડાવી અને દ્રવ્યનું અવલંબન લક્ષ લેવડાવું છે. એટલે સામાન્ય તત્વ જે છે, ઉપાધિ તત્વ, એમાં વિશેષના પર્યાય માત્રની નાસ્તિ છે એવી અસ્થિરૂપ સ્વભાવ છે. એ જ્યારે અનુભવમાં આવે છે એવો આત્મા, ત્યારે અનુભૂતિથી આત્મા સહિત છે, એટલે કે અનુભૂતિમાં 3 અંશ આવી ગયા, સમ્યક દર્શનાન ચારિત્રના પરિણામથી સહિત છે એવું આખા પદાર્થનું, સામાન્ય વિશેષાત્મક પદાર્થનું જ્ઞાન થાય છે. પેલા સામાન્યમાં વિશેષની નાસ્તિ, અનુભૂત થતા સામાન્ય વિશેષ આખો આત્મા, એમાં પરપદાર્થની નાસ્તિ, રાગ કર્મ લોકાલોક એની નાસ્તિ, સમય એક છે. સામાન્યમાં વિશેષની નાસ્તિ અને સામાન્ય વિશેષમાં પરની નાસ્તિ, બસ એમાં આખું સમયસાર શાસ્ત્ર આવી ગયું છે. જે મુખ્યપણે દ્રષ્ટિનો વિષય આપતા હતા એ પરિશિષ્ટમાં જ્ઞેય પ્રધાન છે, પરિશિષ્ટ એ જ્ઞેય પ્રધાન છે, જ્ઞાન પ્રધાન છે, જ્ઞાન પ્રધાન કહો કે સ્વજ્ઞેય પ્રધાન કહો, એમાં દ્રવ્યગુણને પર્યાય ત્રણેય નિર્વિકારી આવે, એમાં રાગ ના આવે, સ્વચતુષ્ટમાં દ્રવ્યક્ષત્ર કાળભાવમાં સામાન્યનું અવલંબન લેતા વિશેષમાં નિર્મળતા આવે અને એ સામાન્ય વિશેષ આખો આત્મા એ જ્ઞાનમાં જ્ઞેય થઈ જાય છે. પ્રમાણમાં પ્રમેય થાય છે અને જ્ઞાનમાં નહીં થાય છે. આખું સ્વરૂપ સમયક છે. સામાન્યમાં વિશેષની નાસ્તી અને સામાન્ય વિશેષમાં પરની નાસ્તી સમય એક, એનું નામ સ્વપ્ન પ્રકાશ જ્ઞાન કહેવાય. દ્રષ્ટિ અપેક્ષા છે જોવામાં આવે તો સામાન્યને જોવે તે સ્વપ્રકાશક, વિશેષને જોવું તે પરપ્રકાશક. એમાંય પણ સ્વપ્રકાશકમાં ભેદ ન આવ્યું. સામાન્યને જોવે જ્ઞાન, એનું નામ સ્વપ્રકાશક. પર્યાયના ભેદને જોવે એનું નામ પરપ્રકાશક. એમાં પણ સ્વપ્રકાશકમાં પણ અધ્યાત્મની અસ્થિનાસ્તિનો અનેકાંત આવ્યું, એમાં વેદના આવ્યું. એ સ્વપ્રકાશકમાં અનેકાંત આવ્યું. પછી એ આત્મા પરિણામી થયો તો પરિણામી આત્મા જે થયો એ સ્વ છે આખો આત્મા. પરિણામી આત્મા, પર્યાય સાપેક્ષ આત્મા, શુદ્ધ પર્યાય સહિત આત્મા, એ સ્વ છે અને એમાં આખા જગતની નાસ્તિ છે. એ અસ્થિ નાસ્તિમાં પણ સ્વપ્રકાશકમાં ભેદ ના નાખ્યો. કોમાં સ્વપ્રકાશકમાં પર્યાયની નાસ્તિ, આ સ્વપ્રકાશકમાં પરપદાર્થની લોકાલોકની નાસ્તિ. એવું વસ્તુનું સ્વરૂપ કોઈ અલૌકિક છે અને બે વાત સમીસારું છે. મધ્યસ્થને સાંભળવું જોઈએ, જોવું જોઈએ, વિવક્ષા સમજવી જોઈએ કે આ ધ્યેય પ્રધાન કથન આવ્યું કે જ્ઞેય પ્રધાન. એટલે જ્ઞાન પ્રધાન, દ્રષ્ટિ પ્રધાન કહો કે જ્ઞાન પ્રધાન કહો, બે પ્રકારની કથનની પદ્ધતિ જિનેન્દ્ર ભગવાનના માર્ગમાં છે. એક નિશ્ચયને એક વ્યવહાર. આટલી આખા સમીસારનો સાર ટૂંકામાં ઉપસ્થિત થયો. હવે આપણે કળો થઈ હા નય સપ્તભંગીમાં પરિણામથી ભેદના અને પ્રમાણ સપ્તભંગીમાં પ્રમાણ થાય પછી પરની નાસ્તિ જણાય. પ્રમાણ જ્ઞાન વિના પરની નાસ્તિ ન જણાય. પ્રમાણમાં પરની નાસ્તિ અને નયમાં પર્યાયની નાસ્તિ, નય જ્ઞાનમાં પર્યાયની નાસ્તિ અને પ્રમાણ જ્ઞાનમાં, પ્રમાણ જ્ઞાનમાં અહીંયા બધું આવી જાય. દ્રવ્યગુણ પર્યાય, સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ, પ્રમાણનો વિષય. એ પ્રમાણમાં પરની નાસ્તિ, દયમાં પર્યાયની નાસ્તિ, પ્રમાણ જ્ઞાનમાં લોકાલોકની નાસ્તિ. બસ એમાં રાગ લઈ લેવો લોકાલોકમાં બિનપણે, એમાં રાગ આમાં ના આવે. શુદ્ધ પર્યાય આવે સ્વકાળને, તો રાગ તો પરકાળમાં ગયા ને. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ ગયા. અનંત સીધો પરદ્રવ્યમાં ગયા. અનંત સિદ્ધની પર્યાય પરકાળમાં ગઈ. એ પરકાળમાં છે. સ્વકાળમાં તો પોતાની નિર્મળ પર્યાય એટલી લેવી. પરકાળમાં રાગાદી લેવી અને બીજાની પર્યાય પણ પરકાળમાં ગઈ. કેમ કે પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવ એનો એનામાં મારો મારા આખું ભેદના. બે માં બે જ્ઞાન છે.
સપ્તભંગીમાં પણ
નહીં, સપ્તભંગીમાં પણ સ્વપ્ન પ્રકાશક. નાયક કે સ્વ અને પર્યાય કે પર, પર્યાયનો ભેદ પર છે એમાં સ્વપ્ન પ્રકાશક. અને જ્યાં અનુભવ થયો ત્યાં સ્વમાં દ્રવ્યગુણ પર્યાય દ્રવ્યક્ષેત્ર કાળભાવ સ્વ અને એમાં લોકાલોકનો દ્રવ્યક્ષેત્ર કાળભાવની ના પર, એ સ્વપ્ન પ્રકાશક. આ સ્વપ્ન પ્રકાશક અંદરનું, ઓલું સ્વપ્ન પ્રકાશક બહારનું. અથવા બીજી રીતે કહું તો નિશ્ચય સ્વપ્ન પ્રકાશક અંદરનું અને બહારનું સ્વપ્ન પ્રકાશક બહારનું વ્યવહાર. સ્વપ્ન પ્રકાશકના બે પ્રકાર, નિશ્ચયને વ્યવહાર. તો અહીંયા જયારે અલૌકિક ચીજ છે, અંદરનું સફળ પ્રકાશક નિશ્ચય છે, જ્ઞાન તે સ્વ ને આનંદ આવ્યો તે પર સમજી ગયા, નિશ્ચય સફળ પ્રકાશક થયું. અને પ્રમાણમાં ન્યાય આવ્યો તો પરની નાસ્તી તો વ્યવહાર સફળ પ્રકાશક થઈ આ સ્વ અને બાકી બધું પર, એવું સફળ પ્રકાશકનું દ્વિવિધ પણ છે. એટલે કથનચિત વપર પ્રકાશક શબ્દ લગાડી અને ગજબ કરી છે. કેવળીમાં ઉતાર્યું હો, કેવળ જ્ઞાનની પર્યાયમાં કોઈ એકાંતે સ્વપર પ્રકાશક માને તો એ ભૂલ છે. એની એ સ્વપર પ્રકાશક ઓલું માને છે પ્રમાણનું, એકાંતે નિશ્ચય સ્વપર પ્રકાશક છૂટી ગયું તો નિશ્ચય વિના વ્યવહાર સ્વપર પ્રકાશકનો જન્મ ન થાય. નહીં હોતા
વિના
પ્રમાણ નહીં હોતા, નિશ્ચય પ્રમાણ વિના વ્યવહાર પ્રમાણ નહીં હોતા. અનુભૂતિ કે કાળ મેં નિશ્ચય પ્રમાણ હોતા હે ને, હા. તો અંદર કા સફર પ્રકાશક કહો કે પ્રમાણ જ્ઞાન કરો, અને બહારના સફર પ્રકાશક કહો કે પ્રમાણ કરો વ્યવહાર પ્રમાણ. હા, એ પ્રમાણ જ્ઞાનમાં વ્યવહાર આ ગયા, સ્વની સાથે પર લીધું ને, પર નાસ્તિપણે જણાય છે, નાસ્તિપણે જણાય છે, માટે સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશકમાં ભેદજ્ઞાન છે, બોલો. પરપણે જણાય ત્યારે સ્વપર પ્રકાશક કહેવાય ને, પર પોતાપણે જણાય તો અજ્ઞાન થઈ ગયું, એમાં ક્યાં સ્વપર પ્રકાશક છે. એ પ્રકાર આજે વિચાર કરતા બેન ત્યારે વાત
કરી
કે અહીં લેજો બેન, કે આપણે ફરીથી સ્વાધ્યાય જેમ તેમ આ ઘૂંટીએ તેમ તેમ મજા છે. બે સ્વપ્ર પ્રકાશક છે, એક નિશ્ચય છે ને બીજો વ્યવહાર છે. દહી સપ્તમીમાં તો દ્રવ્ય તે સો ને પર્યાય તે પર, ઈશ્વર પ્રકાશક અંદરનું પ્રગટ થાય છે, આનંદની પર્યાય પર. અને ઓમાં સ્વપ્ર પ્રકાશકમાં પરમાં રાગ કર્મ નો કર્મ આખું જગત વિશ્વ બસ આખું જગત. આ સપ્તમ દ્રવ્ય, ઈ સપ્તમ દ્રવ્ય દ્રવ્યગુણ પર્યાય દ્રવ્યક્ષર કાળભાવ સચતુષ્ટ, એક આખી અમારી લાઈન મૂકી છે. ન દ્રવ્યથી ખંડામી, ન ક્ષેત્રથી ખંડામી, ન ભાવથી કાળથી ખંડામી, અખંડ દ્રવ્ય છે. એ ગ્રહી આપણે વાત થઈ ગઈ છે. ઈ સ્વચતુષ્ઠ અહીંયા સુધી તો ઘણા જીવો આવે છે, બ્રહ્માંડની વાતમાં આવે પણ નયની વાતમાં આવવું એ મુશ્કેલ છે. કારણ કે સહિતનો પક્ષ છે ને, પર્યાયથી સહિત જ આત્મા હોય એવી માન્યતા આનાથી કારણે છે. કેમ કે કરતા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ છે ને, એટલે પર્યાયથી રહી બેસવું કઠણ છે. અંદરનું સફળ પ્રકાશક ને બહારનું સફળ પ્રકાશક, અંદરનું નિશ્ચય ને બહારનો વ્યવહાર. એટલે કથનચિત સફળ પ્રકાશક કથનચિત સર્વથા નથી, સર્વથા માને એને નિશ્ચય સફળ પ્રકાશક ના આવ્યું એટલે એ અનુભૂતિ જ ન થાય. ક્યાંથી થાય? પરથી ભેદજ્ઞાન કર્યું પણ અંદરથી ભેદજ્ઞાન ન કર્યું. ભેદજ્ઞાનના બે પ્રકાર, અંત અને બાહ્ય. અંદર ના થાય ત્યારે બહારનું થાય, બહારથી શરૂ નથી થતું, અહીંથી શરૂ થાય છે ભેદજ્ઞાન. અહીંથી શરૂ રમત અપ્રમતથી રહીત જો અંદરથી શરૂ કર્યું, બહારથી નહીં. એ ક્રમ છે, સમ્યક એકાંત વિના અનેકાંત થાય નહીં. આ અનેકાંતમાં દ્રષ્ટિનો વિષય આવે છે, ઓલા અનેકાંતમાં જ્ઞાનનો વિષય આવે છે. બે અનેકાંત છે, અસ્થિ નાસ્તિ અનેકાંત છે ને. દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ પણ અનેકાંત, અને સ્વગ્રહમાં પણ રહી નાસ્તી, પણ અસ્થિ નાસ્તી એને કરતા એવું કે નહીં, અભિજ્ઞાન છે. આત્મા આત્મા પણ છે ને પર પણ નથી, સ્વરૂપે સત્તા અને પરૂપે અસત્તા. આખું શાસ્ત્ર ભેદના છે, બે
પ્રકારના
સમય એક જ છે, સમય એક છે. જેમ કે શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય છે, આપણે આવ્યું કળશ એક વિકળશમાં કે અનંત ભાવો જણાઈ જાય છે અનુભૂતિમાં. જો કાઢો એકવીસ કળશ કાઢો ફરીથી આપે, પ્રશ્ન આવ્યો ને કે બે પ્રકારના સ્વપ્ન પ્રકાશ નિર્વિકલ ધ્યાન આવે આવે સમજાવવા માટે કેમ કહેવાય, બાકી આવી જાય તો એ જ નીકળ્યું. જો દર્પણની જેમ છે, દર્પણની જેમ પોતામાં પ્રતિબિંબ થયેલા આનંદ ભાવોના સ્વભાવોથી નિરંતર વિકાર રહિત હોય છે, એ જણાય છે પણ એમાં અનુભૂતિ થતી નથી. એનું કારણ ઉપર આવ્યું જો, આ જેનું મૂળ ઉત્પત્તિ કારણ છે એ બી અવિચળ નિશ્ચળ પોતાના આત્માની અનુભૂતિને પામે છે તે જ પુરુષો દર્પણની માપો. જો એ બે પ્રકાર ચાલુ જ છે, સવિકલ્પ રૂપે નિર્વિકલ્પ બે પ્રકાર ચાલુ છે. પ્રમાણ જ્ઞાનનો જન્મ નહીં પૂર્વક જ પ્રમાણનો જન્મ થાય અને પછી પ્રમાણપૂર્વક નહીંની પ્રવૃત્તિ શરૂ થાય. એકને મુખ્ય ગૌણ કરીને સમજાવે જ્ઞાનીઓ, સમજી ગયા? પણ જેને પ્રમાણ જ્ઞાન હોય એને નહીં જ્ઞાન હોય, પ્રમાણ થાય અનુભૂતિ પછી નહીં હોય, પણ પેલા તો નહીંથી શરૂઆત છે. નહીં સપ્તભંગીથી છઠ્ઠી ગાથા ઉપાડી, નહી સપ્તભંગી દ્રવ્યમાં પર્યાયની નાપતી, એ નહી સપ્તભંગી અને પ્રમાણ સપ્તભંગીમાં પરદ્રવ્યની નાપતી. પરદ્રવ્યાથી ક્ષેત્ર કાળબા સચતુષ્ટ ને પરચતુષ્ટ બે પ્રકારના ભેજ્ઞાનમાં એક સ્વપટ પ્રકાશક નિશ્ચયી અને એક સ્વપટ પ્રકાશક વ્યવહાર. કેમ કે વ્યવહારમાં પર આવી ગયું, લોકો પરને જોયું ને પરમાં એટલે વ્યવહાર આવ્યો, અને ઉમા લોકોને નહોતું જોયેલું સ્વપટ પ્રકાશકમાં, અંદર ને અંદરનું હતું, એમાં ક્ષેત્રભેદ નહોતો, એક જ ક્ષેત્રમાં દ્રવ્યને પર્યાય. એમ આ વાત ક્યાંય નથી નિયમસાર સિવાય કે કેવળ જ્ઞાનની પર્યાયમાં પણ કથંચિત સ્વપટ પ્રકાશ કરે. આ હા, શું આ કહ્યું પ્રભુ આપે? એમાંય કથંચિત, એમાંય સર્વથા નહીં કે આત્મા આત્માને જાણે લોકાલોકને જાણે. આ વ્યવહારનો પક્ષ છે, વ્યવહારનો પક્ષ છે. વ્યવહાર જન્મ નથી થયો, વ્યવહાર ક્યારે જન્મ થાય કે નિશ્ચય સ્વપટ પ્રકાશક થાય તો, અને નિશ્ચય સ્વપટ પ્રકાશક ક્યારે થાય કે સ્વપ્રકાશક પૂર્વક નિશ્ચય સ્વપટ પ્રકાશક અને નિશ્ચય સ્વપટ પ્રકાશ પૂર્વક વ્યવહાર. આ ત્રણેય ભાવ જ્ઞાની પાસે છે, આ ક્રમ છે, આ ક્રમ છે. અને આ ત્રણેયનો સ્વામી જ્ઞાની જ છે, આ ત્રણનો સ્વામી જ્ઞાની છે. ત્રણેય પ્રકારનું જ્ઞાન એને વર્તે છે, આમ સ્વપ્રકાશક, નિશ્ચય સ્વપ્રકાશક, વ્યવહાર સ્વપ્રકાશક, બધું જાણે છે. કે કેવળ જ્ઞાનમાં કથનચિત સ્વપ્રકાશક છે તો શુદ્ધ જ્ઞાનમાં પણ કથનચિત સ્વપ્રકાશક હોય જ, કેમ કે બે સમ્ય જ્ઞાન છે ને, બે સમ્ય જ્ઞાન છે. કોઈ કોઈ વિદ્વાને પૂછ્યું કે નહીં સપ્તભંગી ને પ્રમાણ સપ્તભંગી શું, કોઈ વિદ્વાને પૂછ્યું તો એ વિદ્વાને કહ્યું કે એ લાલુભાઈ નું છે, બરાબર છે. કારણ કે એ જાતનું ઊંડાણથી મંથન કરીને વિચાર્યું અને વાત ક્યારે આવે ત્યારે ખાનગીમાં આવીને પૂછવું જોઈએ અમને કે આ તમે શું કહો છો નહીં સપ્તભંગી ને પ્રમાણ સપ્તભંગી. વ્યવસ્થિત છે અને થોડુંક પદ્ધતિસર અભ્યાસ કરે ને તો બહુ મજા આવે, થોડુંક પદ્ધતિસર અભ્યાસ કરે તો મજા આવે. સમજાય તો પૂછું, હું વિચારું કે દહી સપ્તપદી એટલે હું કે દ્રવ્યમાં પર્યાય નિનાસી એનું નામ નહીં સપ્તભંગી, અને પ્રમાણ સપ્તભંગી એટલે હું કે સ્વચતુષમાં પરચતુષ્ટી નાસ્તી અસ્થિનાસ્તી અને કામ એમ અમય અસ્થિનાસ્તી અને કામ અને અમય અસ્થિનાસ્તી અને કામ ભેદજ્ઞાન આવ્યું ને તો સ્વપ્રકાશકમાં ભેદજ્ઞાન સમાયેલું છે. રાગ નહી આવે, રાગ કેટલી આવે, કેમ કે જાત જુદી છે ને, એ તો પડકાળમાં જાય ને. પાંચ મહાવ્રતના પરિણામ સાધુને પડકાળ તરીકે જાણે છે, નિશ્ચય રત્નત્રયના પરિણામ સકાળમાં જાણે છે, અને વ્યવહાર રત્નત્રયના પરિણામ હોય છે પણ પડકાળ પણ જાણે છે. સકાળમાં પડકાળ નાખતી એટલે એકત્વ બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. ભેદજ્ઞાન છે ને, આમાં ઓનો અભાવ તો એમાં મારાપણું ક્યાં, મારાપણું આમાં આવ્યું કે આ પરિણામ મારા, આ પરિણામ સ્વાશ્રિત પરિણામ થાય છે મારા, ઓલા પરાશ્રિત પરિણામમાં મારાપણું નથી. ભેદજ્ઞાન ચાલુ હોય એટલે એકતા થાય છે. હા, ભેદજ્ઞાન એકતા કરવા જ નથી, એનું નામ ભેદજ્ઞાન. સ્વને સ્વપણે ને પરને પરપણે જાણે એનું નામ સ્વપ્ર પ્રકાશક છે. સ્વને સ્વપણે જાણે ને પરને પરપણે જાણે એનું નામ સ્વપ્ર પ્રકાશક છે. એમ સ્વપ્ર પ્રકાશક નથી કાંઈ મફતનું. વિજ્ઞાન છે અને નિગોદમાં સ્વપ્ર પ્રકાશક છે, એને ગ્રંથિક સ્વપ્ર પ્રકાશક, પણ એમાં ભેદજ્ઞાન નથી, એને ભેદજ્ઞાન બિરાઈ ગયું છે એટલે ખરેખર સ્વપ્ર પ્રકાશક એને સમ્યક પ્રગટ થતું નથી.
પ્રતિભાસરૂપ
ભેદજ્ઞાન કાય સ્વને સ્વપણે જાણે ને પરને પરપણે જાણે એનું નામ સ્વપ્ર પ્રકાશક કહેવાય ને. દેહને દેહ પણ જાણે, નાયકને જ્ઞાયક પણ જાણે તો સ્વપ્ર પ્રકાશક થઈ ગયું. સ્વ તો જ્ઞાયક અને દેહથી પર પર પણ જાણે છે એ સ્વપ્ર પ્રકાશક. બાર અન્ના પાઠીઓ બધા સર્વાસિદ્ધિ વિમાનમાં જન્મે અને તેથી સાગરો પૂર્ણ ચર્ચા કરે તો આયુષ પૂર્ણ થાય. ચર્ચા તો અધૂરી રહી, એ તો કેવું જ્ઞાન થાય ત્યારે પૂરું થાય ચર્ચા. એવી વસ્તુ સ્થિતિ છે, ચર્ચા છે ને એ ક્યાં પૂર્ણ છે.
ચર્ચા
પાર નહીં પાર નહી. ચાલો આપણે ભેદજ્ઞાનનો પ્રકાર સારો વિચાર. કળશ 23 છે. સંસ્કૃતમાં શબ્દ છે ઈ, એ કોમળ સંબોધનના અર્થ અવયવ છે. કોમળ પણ ભાઈ તો જાણ, આ સમજવા જેવું છે પ્રભુ, આ સમજવા જેવું છે. એ કોમળ વચન છે, એ કરુણા એમાં આવી ગઈ છે. કોમળ સંબોધનના અર્થ ભાવ અવ્યો છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ, આ કરુણા કરીને હે ભાઈ, તું કોઈ પણ રીતે કથમ અપી કોઈ પણ રીતે મહાકષ્ટે અથવા મરીને પણ થાય છે તો સુખે સુખે, પણ કદાચ તને કાંઈ તકલીફ હોય બહાર નહીં તો ગમે તે પ્રસંગમાં મરીને પણ તું આ કામ કરજે. એમ બહારની કદાચ પ્રતિકૂળતા તને હોય તો પણ મરીને તું આ કામ કરવા જેવું છે. એમ તત્વનો કૌતૂહલી થઈ, આ જીવ કોને કહેવાય, જીવ કોને કહેવાય, સ્વ કેને કહેવાય, પર કેને કહેવાય, વિજ્ઞાન કેને કહેવાય, નહીં સપ્તપદી હું શ્રમા સપ્તપદી એવો એનો કતોહલી તો થાય કે છે શું આ ધ્યેય કોને કહેવાય ધ્યેય કોને કહેવાય આ પટચતુષમાં પટચતુષ્ટિ નાસ્તિક કોને કહેવાય દ્રવ્યમાં પર્યાય નાસ્તિક કોને કહેવાય આ દ્રવ્યમાં પર્યાય નાસ્તિક દ્રવ્ય પર્યાયમાં પરની નાસ્તિક દ્રવ્યમાં પરી નાસ્તિક અને દ્રવ્ય પર્યાયમાં આ શું છે દ્રવ્યમાં પર્યાય નાસ્તિક અને દ્રવ્ય પર્યાયમાં બની નાસ્તિક પેલા કયો દ્રવ્યમાં પર્યાય નાસ્તિક અને પછી દ્રવ્ય પર્યાયની એક કહેલો તમે કે હા પેલા ભીન ને પછી અભિન દ્રવ્યમાં પર્યાય નાસ્તિ અને દ્રવ્ય પર્યાયમાં બદલ નાસ્તિ કૌતુહલી તો થા કે આ શું ચમત્કારિક વસ્તુ છે આ
કૌતુહલ જાગી જાય એક બાજુ કહે છે કે પર્યાય સહિત છે બીજી બાજુ કે પર્યાય સહિત છે એમાં પડદ્રવ્યની નાસ્તિક
નાસ્તિક
કૌતુહલી થઈ જાય આ શું છે
આ શું છે ધાર તરવારની દોહેલી સોયલી જીનવરતણી એક સત્તામાં સાધુ થઈ ગયા છે ને એને આ શું નામ એનું અબ્દુલ જંગલમાં આવ્યા ગયા હતા સત્તામાં સાધુ આનંદગંજી ધાર તલવારની દોયલી સોયલી જીનવર્તની આ રહી ગ્રીકમાં કેવો સહી દ્રવ્યમાં પર્યાયની નાસ્તી અને દ્રવ્ય પર્યાયમાં પર નાસ્તી એ શું થોડા કામે છે એનું કારણ કાં એકાંતમાં પ્રમાણના વિષયમાં ખેંચાઈ જાય કાં દ્રષ્ટિના વિષયમાં ખેંચાઈ જાય તો મળી જાય એ ભાઈ તું કોઈ પણ રીતે મહાકષ્ટ કરીને અથવા મરીને પણ તત્વોનો કૌતૂહલી થઈ તત્વો કયા ને સ્વને પર તત્વની સ્વને પર બે કૌતૂહલી થાય કે સ્વમાં પરની નાસ્તી છે એમ પણ સ્વમાં પરની નાસ્તી કેવી રીતે હોય કે સ્વમાં પરની નાસ્તી ન હોય તો સ્વની સિદ્ધિ ન થાય બે આંગળી છે તો એકમાં બીજાની નાસ્તી છે ત્યારે બે આંગળી સિદ્ધ થાય જમણા હાથમાં ડાબા હાથની નાસ્તી છે તો જમણો હાથ સિદ્ધ થાય એમ હા એક પદાર્થ સિદ્ધિ છે અસ્થિનાસ્તી વડે તત્વનો કતોલી થઈ આ શરીર આદિ મૂર્ત દ્રવ્યનો એક મૂર્ત બેગડી પાડોશી તો થઈ જાય કે આ દેહ મારો નથી આત્માનો અનુભવ કર કે જેથી પોતાના આત્માને વિલાસરૂપ ચૈતન્યના વિલાસરૂપ સર્વપરોથી જુદો દેખી આ શરીરાદી મૂર્તિ ઉદગલ દ્રવ્ય સાથે એક પણાના મોહને તું તરત જ છોડશે આ દેહને આત્મા એક છે આત્મામાં દેહની નાસ્તી છે જેમ દેહની નાસ્તી છે એમ દેહાશ્રિત કર્મની નાસ્ત્રી કર્માશ્રિત રાગની નાસ્ત્રી ગ્રહાશ્રિત વિદેશનાની નાસ્ત્રી આ વેદનામાં ચડી જાય વેદના વિચાર કરતા કરતા બાદ બાકી કરતા જે બાકી રહીએ તે હું શ્રીમદજીએ કહ્યું છે બાદ બાકી કરતા 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 જે પારખવું હોય એ નીકળતું જાય ને અને બાકી એક જાણનાર છું ને જાણનાર જણાય કે બસ ઉદગમ થતી એકપણાના મોહને તું તુરત છોડજ મોહની વ્યાખ્યા દેહ ને આત્મા બિન હોવા છતાં એક માનવું એનું નામ મોહ મિથ્યા સંસાર મમતા અજ્ઞાન દેહ ને આત્મા ભિન્ન છે ભાઈ કેમ કે આત્મામાં દેહની નાસ્તી છે આત્મામાં દેહની અસ્તી જો આત્મા એક થઈ જાય તો જળ ચેતન બી જુદા જ રહીએ જુદા જ છે બાવા જો આ આત્મા બેગડી ઉદગલ દ્રવ્યથી ઉદગલ દ્રવ્યથી બધું લઈ લેવું ભાગ કર્મ દ્રવ્ય કર્મ કર્મ એનાથી ભેદ લઈ ચિંતા પૂતગલના જ પરિણામ. રાગાદી કે કર્મ કે લોકર્મ બધા પૂતગલી જાત ઉગણી ગાથામાં આપણે આવી ગયા. એ બધા અંતરંગમાં ઉત્પન્ન થતા કે બહિરંગ એ બધા પૂતગલના પરિણામ છે, એનાથી આત્મા ભીન છે. એક પણાના મોહને તું તુરત જ છોડશે ભાવા. જો આ આત્મા બે ઘડી અંતર્મૂર્ત ન લખતા બે ઘડી પૂરી લખી, અંતર્મૂર્તમાં તો બે ઘડીની અંદર અંદર થોડું, બે ઘડી એટલે 48 મિનિટ અને અંતર્મૂર્ત એટલે 48 મિનિટની અંદર, 47 મિનિટની અંતર્મૂર્ત કહેવાય. અને બે ઘડી પૂરી 48 મિનિટ થાય તો બે ઘડી 24 × 48 ચોવી ને 24 48 એટલે બે ઘડી કહેવાય. એક ઘડી એટલે 24 મિનિટ, બે ઘડી એટલે 48 અંતર્મૂર્ત. બે ઘડીમાં અંતર ઓછું, થોડું ઓછું, અને ઓછું નહીં તો કેવળ જ્ઞાન ન થાય, પૂરું થાય તો કેવળ જ્ઞાન થાય. એટલે કેવળ જ્ઞાનની પહેલા વાત કરે છે. જો આ આત્મા બે ઘડી પૂતગલ ત્રિવેદથી ભિન્ન પોતાના સ્વરૂપનો અનુભવ કરે, ચાલુ શુક્લ ધ્યાનની શ્રેણી જેમાં લીન થાય, ભરીસા આવે પણ એ ડગે નહીં, તો ઘાતી કર્મનો નાશ કરી જેવો જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું વાતું છે તો વિખ્યાતોનો નાશ કરી સમ્યગ્રસ્તની પ્રાપ્તિ થવી તો સુલભ છે. જો કેવળ જ્ઞાનને મોક્ષ થઈ જતો હોય બે ઘડીમાં તો સમ્યગ્રસ્તની પ્રાપ્તિ તો સુલભ છે એમ કહે છે. માટે શ્રી ગુરુએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે, વેદજ્ઞાનનો મંત્ર આપ્યો છે કે આત્માથી દેહાથી ભિન્ન છે એમ તું જાણ, દેહને હારે મમતા ન કર કે દેહ મારો છે. હવે દેહ આ તારો નથી તો દુકાન ને મોટર ને કુટુંબ કબીલા ને એ ક્યાંથી થાય? બસ વેદજ્ઞાન સિવાય ધર્મની શરૂઆત અને શુદ્ધાત્માની પ્રાપ્તિ તો સાક્ષાત વેદનાથી થાય છે. પણ શુદ્ધાત્માની પૂર્વભૂમિકામાં પણ વેદનાનો વિચાર એ અનુકૂળ વ્યવહાર છે. એ વ્યવહાર છે એ નિશ્ચયને અનુકૂળ છે. નિશ્ચય પ્રગટ થાય એની પૂર્વે એને આવો જ વ્યવહાર હોય. માનસિક જ્ઞાનમાં વેદજ્ઞાનના વિચારો ચાલતા હોય. મારામાં જેની નાસ્તી છે, નિર્મળ પર્યાયની મારામાં નાસ્તી તો હું નિર્મળ પર્યાયને કેમ કરું? અને નિર્મળ પર્યાયની મારામાં નાસ્તી હોય તો એને કેમ હું જાણું? હું તો અકર્તા એ અજ્ઞાયકને જાણું છું. પર્યાય સપ્તભગીમાં વેદના, દહી સપ્તભગીમાં વેદના, પ્રમાણ સપ્તમાં વેદના, બેમાં 70%. હવે એક વિષય બદલે છે સ્તુતિનો. અજ્ઞાની જીવ શરીરને જોઈને એમ માને છે કે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી દે, અથવા ગુરુદેવના શરીરને જોઈ અને એમ માને કે મેં ગુરુની ભક્તિ કરી, ગુરુની સ્તુતિ કરી. એમ પ્રત્યક્ષ ગુરુ હોય, પ્રત્યક્ષ કોઈ વખતે તીર્થંકર ભગવાન હોય, જમનરાજી તીર્થંકરની સભામાં તો અનંત વાર જોયું છે, એટલે તીર્થંકરની સ્તુતિથી મુખ્ય વાત કરે. તીર્થંકરના આચાર્ય બેની સ્તુતિ, પણ બેના શરીરને જોઈ અને અજ્ઞાની એમ માને છે કે મેં સ્તુતિ કરી લીધી. એમાં પ્રતિમાને સાક્ષાત જોઈ અને વંદન કરે, સ્તુતિ કરે, તો એ સ્તુતિ સાચી ખોટી? એ જ કે છે, કેમ કે એ તો શરીરની આકૃતિ છે, આત્માની આકૃતિ ક્યાં છે? એ તો એના માધ્યમથી, એના દ્વારા એનો આત્મા આવો રહેલો છે, એના ગુણની સ્તુતિ કરો તો સ્તુતિ હાચી. એમ કે એમાં કે છે, શરીરની સ્તુતિથી સ્તુતિ થાય નહીં. બરાબર છે, ચેતન નું વર્ણન કયું? જુદી જાતનું છે. આ તો શરીર નું વર્ણન છે,
જીનપદ નહીં હૈ,
જીનપદ નહીં હૈ,
દિખતા હૈ જીનપદ નહીં હૈ, જીનપદ તો કુછ
ઓર હૈ, જો દિખતા હૈ વો જીનપદ નહીં હૈ,
જીનપદ નહીં હૈ વો,
આ તો દેહ દિખતા હૈ,
દેહ દિખતા હૈ,
દેહ કે જીનપદ ક્યાં છે? દેહ છે તે જીનપદ છે, એ તો પૂતગલની અવસ્થા છે, પર્યાય છે. પણ ઓહો એ નિમિત્ત રૂપનો વ્યવહાર હોય છે, એને નિશ્ચય માની લીધો, બસ ભૂલ થઈ ગઈ. વ્યવહારને નિશ્ચય માનો એ ભૂલ થઈ. જ્ઞાનીઓ પણ સ્તુતિ કરતા હોય, તીર્થંકર ભગવાનની, ગણધર જેવા. પણ ભાઈ તમે પૂછો તો ખરા, પણ તમે કેની સ્તુતિ કરો છો? કઈ રીતે કરો છો? એ સ્તુતિનો તમારો પ્રકાર શું છે? રીત અમે કરીએ એમ તમારે ન કરવું, અમે કહીએ એમ કરવું. અનુકરણ કરવા માંડ્યા, જે જ્ઞાનીઓ કરતા હોય ને એવું કરવા માંડ્યા. પણ જ્ઞાની કહે છે કે અમે કરીએ એમ ન કરવું, અમે કહીએ એમ કરો. જંગલમાં બહુ ઠંડી હતી, સૂકા પાંદડા લઈ, લાકડા લઈ અને દીવાસળીથી સળગાવ્યું અને તાપે છે તો ઠંડી ઓછી થઈ ગઈ. એને જોઈ અને વાંદરો ઉપર હતો, આ ઉપાય સારો. પછી એને પૂછ્યું નહીં, પૂછે તો ઓલા કે પૂછે પૂછે નહીં, એને ઓલા આગિયા પકડી પકડી અને ખડમાં નાખવા માંડ્યું. આગિયા સમતે, આગિયા મેં એક ચમક ચમક આપી રાત, તો એમાં અગ્નિ જેવું દેખાય, અગ્નિ જેવો પ્રકાશ દેખાય, એમાં તો જુગનું અચ્છા જુગનું, હા તો એ વાંદરો એને પકડી પકડી અને એક ખડનો ઢગલો કર્યો સૂકો અને એમાં મીંડો નાખવા. પણ એ ભડકો ક્યાંથી થાય? એમાં દિવાસ નહીં જોઈએ. એ જ્ઞાનીઓની બહારની ચેષ્ટા, દૈવમન વાણીની, એની યોગ્યતા પ્રમાણે ખ્યાસ કરે છે, ઉદયભાવ પણ આવ્યા કરે છે. પણ એની ચેષ્ટા દેખાય છે, અંદરની એને પરિણતિ દેખાતી નથી અને એ પૂછતો પણ નથી કઈ. એટલે બીજા સ્તુતિ કરે છે તો હું એ સ્તુતિ કરું છું, એમ કે આચાર્ય ભગવાન સ્તુતિ કરે તો અમે સ્તુતિ કરીએ તો શું ખોટું છે? એમ દેહને આત્મા એક માનનારો છે, દેહને જ આત્મા માને છે. આત્મા છે તે દેહ જ છે, દેહથી કોઈ જુદો આત્મા એને દેખાતો નથી. દેહની સ્તુતિ ને આત્માની સ્તુતિ માને છે, એ બહુ સારો પ્રકાર આવે છે.
કાલે
સ્વર્ણ એવું માવી હા એસે એસે ચલતી એ આવે છે ને, આમાં આવે છે, ઓમાં આવે છે, નાટક સમિતિમાં આવે છે, દો સાંભળા ને દો આવે ને એવું આવે છે, દુઃખો છે આખું ચોવીસ માટે હા એવું આવે છે, એવું આવે છે. બે તીર્થંકર કા અને ચાર તીર્થંકર લીલા અને સાત દોળા, અરે ભાઈ તીર્થંકર દોળા કાળા કોઈ દીવો. ઇન્દ્રિય જ્ઞાનથી જગતના જીવો છેતરાય છે, ઇન્દ્રિય જ્ઞાનથી પૂતગલ દેખાય છે અને પૂતગલને ચેતન માને છે. ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મા જણાતો નથી. આ છે ને એ નિશ્ચયપૂર્વક વ્યવહારની સ્તુતિ નથી. આ અજ્ઞાન ઉભું થાય છે સ્તુતિના નામે, એ પ્રકાર ચાલે છે. એ ખ્યાલ રાખો કે નિશ્ચયપૂર્વક વ્યવહારની વાત નથી, પણ એને નિશ્ચય છૂટી ગયો છે અને તેને આત્મા માને છે, સમજી ગયા? તો એ તો અજ્ઞાન થઈ ગયું. એટલે મિથ્યાત્મની સાથે શું શુભ ભાવ આવ્યો?
સાથે
એક મને ને, તો પછી સ્તુતિ ક્યાં થઈ? એ તો એનું હોય જ થયું ઉલટું. ઘાતી કર્મમાં થતા વેદીનો પરમાણુ બંધાણા, પણ સાથે ઘાતી કર્મ કે જે જ્ઞાનને વીડી દેશે, જ્ઞાન વીડાઈ જશે, જ્ઞાનાવન કર્મનો બંધ થાય. મિથ્યાત્વમાં એ તકલીફ છે. મિથ્યા દ્રષ્ટિને મિથ્યાત્વ અવસ્થા છે, એમાં પાપની પ્રકૃતિ અનુભાગ અને એના નિમિત્તે વધારે, અને જ્ઞાનીને મિથ્યાત્વ નથી એટલે એને સ્થિતિબંધ પુણ્યને પાપ બે પ્રકૃતિનો સ્થિતિબંધ ઓછો હોય અને પુણ્ય પ્રકૃતિમાં રસ વધારે હોય, પાપમાં રસ ઓછો અનુભવ, એવો પ્રકાર બની જાય છે સહજ. પણ એ કોઈને કંઈ ખબર નહીં, કોઈ અભ્યાસ નહીં, કંઈ લેવા નહીં, કોને મિથ્યાત્વ કહેવાય નહીં, કોને કહેવાય રાગ. મિથ્યાત્વ રહીતનો રાગ અને મિથ્યાત્વ રહીતનો રાગ, રાગની બે જાત છે જુદી. આ પ્રકાર બહુ સારો રીતો છે સ્તુતિનો, બહુ સારો. હવે અપ્રતિભૂત જીવ કહે છે તેની ગાથા થાય છે. અપ્રતિભૂત અજ્ઞાની જીવ કહે છે કે અમે તો દેહને આત્મા જ પણે માનીએ છીએ, આત્મા છે તે દેહ જ છે એમ માનીને સ્તુતિ કરીએ છીએ. ગાથા 26 જો સ્તુતિ કરીએ છીએ અમે, અમારી સ્તુતિ પહોંચે છે ભગવાનને એમ કે પહોંચતી નથી. જો શુભ ભાવના નિમિત્તોમાં પણ મિથ્યાત્વ પોષાય છે, કષાયની મંદતા વખતે એક કષાય તીવ્ર થઈ જાય છે, ગાઢો થાય છે મિથ્યાત્વ. બે કષાય છે, શ્રદ્ધાનો દોષ, ચારિત્રનો દોષ. ચારિત્રના દોષમાં પાપના પરિણામ તો એ વખતે છૂટ્યા, ભગવાનની સ્તુતિ કરે જ્યારે ત્યારે એને પાપના પરિણામ તો ન હોય, પુણ્યના રૂપમાં. પણ દેહને આત્મા એક માને છે એટલે મિથ્યાત્વનો દોષ એને દૃઢ થઈ ગયો. એટલે એકાંત નુકસાન જ છે, નફો કાંઈ છે. જગતના જીવોને મિથ્યાત્વનો દોષ લાગતો, ચારિત્રનો દોષ લાગે છે. અજ્ઞાની મંદિરે જઈને સ્તુતિ કરે બે કલાક ભગવાનની, અને જ્ઞાની દુકાને બેઠો પછી અજ્ઞાની આવે, આજે તો મેં સ્તુતિ કરી ભગવાન. તમને તો સ્તુતિનો ભાવ આવતો નથી, વેપારમાં પડ્યા 24 કલાક. તમને બધા જ્ઞાની જ્ઞાની કે અમે તો માનતા નથી. જો જ્ઞાનીઓ તો ભગવાનની સ્તુતિ કરે ને બે કલાક ચાર કલાક, ઉને નિર્જરા થાય તું કને બેઠો અને વાય મન થાય. આ અંદરની રમત કોણ જાણે કેની વાત કેવી, કોણ સાંભળનારા ઓછા ને કેનારા ઓછા. અંદરની વાત અજબ ગજબની વાત. અંદરની
મંદિરે બેઠા છે એ બંધાય છે,
બંધાય છે,
બેઠા છે એ મોકાય છે, એનું ભેદ જ્ઞાન ચાલુ છે,
ચાલુ છે.
એ તો જીવ
દેહની નાતી છે આત્મામાં, દેહ ને આત્મા માનતા નથી, ને ઓલો દેહ ને આત્મા એક માને છે. હા, એક માનીને સ્તુતિ કરે છે, જે ભીન એકત્વ કરી લીધો એને. હા, મોક્ષપાર પ્રકાશમાં પણ બહુ ધ્યાન ખેંચાયું છે કે વિખ્યાતનો નાનામાં નાનો કણિયો બુરો છે જગત. ભલે શુભ ભાવ થોડો ટાઈમ એને દેવગતિમાં લઈ જાય, પણ હારે વિખ્યાત તો છે. એટલે જ્યાં એ પ્રકૃતિનું પૂરું થયું ત્યાં ફટ નીચે ગયે. સમ્યક દર્શનથી મોક્ષ, મિથ્યાત્વથી નિગોધ, અને પુલથી સ્વર્ગ દિવસ. પુન પાપથી ચાર ગતિ છે, સમ્યક દર્શનથી પંચમ ગતિ પ્રાપ્ત થાય, અને મિથ્યાત્વથી નિગોધ થશે. મિથ્યાત્વનો દોષ બહુ આકરો. ત્યાં ગુરુદેવે વિખ્યાતો ઉપર જ જોર આપ્યું, આને વિખ્યાતો કહેવાય, ભેદજ્ઞાન થતા અનુભવ થાય તો સમ્યક દર્શન થાય. બસ વિખ્યાતોને સમ્યક દર્શનની જ આખી પ્રક્રિયા બતાવે. દોષ બતાવ્યો અને ગુણ બતાવ્યો, દોષ બતાવ્યો, દોષ કેમ ટળે અને ગુણ કેમ પ્રગટ થાય, બસ બે વાત કરી. ભૂલા દોષને તો દોષને ગુણની વાત જ, એ તો સામાન્ય જાણવાની, તો અજ્ઞાની પણ કશાયની મનતા તો હોય એમાં શું, એમ કે કટાયની મનતા તો હોય, અન્ય મતી ને હોય, નવમી ક્રિવિક માં જાય તેથી શું. એ શુભ ભાવના બિલકુલ ટકા આપે નહીં, એના ઉપર વજન આપ્યું જ નથી, પૂછ્યું આપવા જેવું નથી. કેમ કે એને તો પગ છે, પૂછથી ધર્મ થાય એ તો પગ છે, પૂરની તો રોકી છે, પૂરના ફળ ની રોકી છે. હા, એ તો સાધારણ. ગાથાનો અપ્રતિભૂત કહે છે કે જો જીવ છે તે શરીર નથી, જો જીવ છે તે શરીર નથી, તો તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે. આગમમાં તીર્થંકર ભગવાનની આચાર્ય સ્તુતિનું વિધાન તો બહુ છે, ઘણા પાઠો ઘણા શ્લોકો છે. તીર્થંકરની સ્તુતિ અને આચાર્યની સ્તુતિ લખી છે, સ્તુતિ કરી છે. તે બધીએ વિખ્યા જુઠી થાય છે. જીવ અને શરીર જો જુદા હોય તો સ્તુતિ ખોટી ઠરશે. તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે, દેહથી જુદો આત્મા અમને જોવામાં આવતો નથી. દેહને અમે આત્મા પણ લેવી છે એમ કહે છે. આત્મા છે તે દેહ જ છે. તમે જો આત્માને દેહ જુદા પાડશો તો સ્તુતિ ખોટી ઠરશે એમ કે છે. એને શું તર્ક લગાવ્યો, તર્ક લગાવ્યો કે દેહને આત્મા જો જુદા છે એમ તમે કહેશો તો તીર્થંકર ને આચાર્ય ભગવાનની સ્તુતિ તો જૂઠી ઠરશે. માટે અમારો તો એક જ મત છે કે આત્માનો દેહ એક જ છે. એટલે અમે સ્તુતિ કરીએ છીએ એ બરાબર છે, તમે દેહ અને આત્મા જુદો કયો છો સ્તુતિ માટે એ બરાબર નથી. એમ જૂઠી ટરશે જો તમે જુદા પણ કહેશો તો. શું તર્ક લગાવે? કૂતર કૂતર છે. દેહ ને આત્મા જુદા છે તો સ્તુતિ જે લખી છે આગમમાં એ તો જૂઠી ઠરશે. આગમ તો જૂઠું હોય નહીં, માટે અમે માનીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ એ બરાબર છે. માનીને સ્તુતિ કરીએ, બે એક માની, બે જુદું છે નહીં. દેહ તે આત્મા છે ને આત્મા તે દેહ છે. ટીકા, જે આત્મા છે તે જ ઉદ્ગલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે. જે આત્મા છે તેજ, ભૂલી દલીલ કરે છે ને સ્તુતિ માટે. તમે જો જુદા કહેશો તો સ્તુતિ નહીં રહે જીવતી. અમે માનીએ છીએ એમ હોય તો સ્તુતિ રહેશે જીવતી. આ જે આત્મા છે તે જ ઉદ્ગળ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે. જો એમ ન હોય તો, અમે કહીએ છીએ એમ ન હોય તો, તીર્થંકર આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છે, અમે સ્તુતિ આ પ્રમાણે કરીએ છીએ. તે તીર્થંકર આચાર્યો વાંધવાયો છે, સ્તુતિ કરવાયો છે, ભક્તિ કરવાયો છે, પૂજવાયો છે. કેવા છે તે? હવે કેવા છે? અમે જેની સ્તુતિ કરીએ છીએ પોતાના દેહની કાંતિથી દસે દિશાઓને ધુવે છે, નિર્મળ કરે છે. એની દેહની કાંતિ એવી છે કે ચારે બાજુ પ્રકાશ 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 દેખાય. ક્યાંય અંધારું ન હોય, ક્યાંય રોગ નહીં, કોઈ ઠેકાણે દુકાળ નહીં, કાંઈ નહીં, એવી એની કાંતિ છે, ઉજ્જવળ. સૂર્યનું તેજ નિર્મળ એની પાસે નકામું છે એમ કે છે. આ શકે છે. હવે બીજું, પોતાના તેજ વડે ઉત્કટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. દલીલ કરે છે તીર્થંકરની, તમે તીર્થંકરની ને ઓળખા નથી, એમાં ઓળખા છે. એ તીર્થંકરનું લક્ષણ બાંધે છે, દેહનું લક્ષણ છે તે આત્માનું લક્ષણમાં ઘટાવે છે. પોતાના તેજ વડે ઉત્કટ તેજવાળા સૂર્યાદિકના તેજને ઢાંકી દે છે. બે વાત થઈ. ત્રીજી વાત, પોતાના રૂપથી લોકોના મન હરી લે છે. એકદમ એની સામે જ જોયા કરે, એની સામે જ જોયા કરે. એવી દેહની ક્રાંતિ એવી હોય ભૂત પ્રકૃતિને કારણે મન હરી લે. ત્રણ, દિવ્ય ધ્વનિ વાણીથી ભવ્યોના કાનોમાં સાક્ષાત સુખ અમૃત વરસાવે છે. સાબરા કરી જાય, ઉઠવાનું મન જ ન થાય એવી દિવ્યધ્વનિમાં. ચાર વાત કરી. અને હવે પાંચમું, 1008 લક્ષણોને ધારણ કરે છે એવા છે અમારા તીર્થંકર. એક બે લક્ષણ નથી, 1008 તો લક્ષણો છે એવા અમારા તીર્થંકર. અમે એને તીર્થંકર માનીએ ને સ્તુતિ કરીએ છીએ. જો આત્માને જે જુદા હોય તો તમારી તીર્થંકરની સ્તુતિ ખોટી ઠરશે. કેમ કે અરૂપી આત્માને તો સ્તુતિ હોય નહીં. તમે જુદા કહેશો તીર્થંકરને તો તીર્થંકર તો અરૂપી થઈ ગયો આત્મા. માટે એમ નથી, ઉદ્ગલ દ્રવ્ય સ્વરૂપ જે છે તે જ જીવ છે. જે દેખાય છે તે જીવ છે, ને દેખાય છે તો સ્તુતિ હોય, દેખાય નહીં એની સ્તુતિ હોય. ઊંડાણથી એની સ્તુતિ હોય. તમે તો આત્મા રૂપી છે, અરૂપી છે, રૂપી દેખાય નહીં, દેખાય નહીં તો સ્તુતિ ન હોય. ઇન્દ્રિય જ્ઞાન વાળો છે ને, એવું બોલે ને પણ રૂપી ને રૂપી કે. આ બધી ઉદ્ભુત આચાર્યને ખબર હતી કે આવું ધર્મના નામે ચાલે છે, આ ચાલે છે, આખા જગતમાં ચાલે છે, એ જૈનમાં અને દિગંબરમાં નહીં, બધી જગાએ આ ચાલે છે. એ સ્થાપના નિક્ષેપ કરી, સ્થાપના નિક્ષેપ છે નહીંનો વિષય, સમજી ગયા? તો એ સ્થાપના નિક્ષેપમાં એ દેહમાં તીર્થંકરની અરિયંતની સ્થાપના કરી, સમજી ગયા? તો એને જ અરિયંતને દેહને અરિયંત મહિના ભૂલ થઈ ગઈ. ઇત્યાદિ તીર્થંકર આચાર્યની સ્તુતિ છે તે બધી મીઠા ટળે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે શરીર છે, ઉદગલ દ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું, ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી, દેહ ને આત્મા એક નથી. દેહ ને આત્મા એક નથી તો સ્તુતિ બધી બીજા ઠરશે, માટે એક જ છે. તો કે છે, નય વિભાગની યુક્તિ જાણતો નથી. આ ગાથા બહુ સરસ છે. ત્યાં આચાર્ય કહે છે કે એમ નથી, દેહને આત્મા એક નથી, અને દેહની સ્તુતિથી તીર્થંકરની સ્તુતિ થતી નથી એમ કહે છે. તું નય વિભાગને જાણતો નથી, તે નય વિભાગ આ પ્રમાણે છે એમ ગાથામાં કહે છે. 27 ગાથા બહુ સારી વિસ્તારથી આપણે લેવી છે. વ્યવહારની ક્યાં સુધી પ્રવૃત્તિ છે, અને વ્યવહારનીના કથનમાં કેમ જીવ ફસાઈ જાય છે? આ ફસાડો ને, નય વિભાગની યુક્તિ જાણતો નથી. વ્યવહારનીના કથનથી તેને આત્મા એક કયા પણ હોય, જેના ગમમાં કયા પણ હોય, પાપથી બચાવવા એટલું પાપથી બચી જાય. જો એ દેહ ને આત્મા એક છે તો એ મારવાનો ભાવ તને નહીં આવે, એમ કરીને પાપથી બચાવવા, એને પુણ્ય પ્રવૃત્તિમાં લાવવા એટલી વાત કરે એને, સમજી ગયા? તો એને સત્યાર્થ માની લીધું. આ જે વ્યવહાર નહીં છે એ અન્યથા કથન કરે છે, બીજાના ભાવને બીજાનો કહે છે. વ્યવહારના સ્વરૂપને જો સમજે તો નિશ્ચય સ્વરૂપ સારું સમજાય. અરે આ તો વ્યવહારનું કથન છે, જૂઠું કથન એમ એને ભાવમાં આવવું જોઈએ. વ્યવહાર સાચો ભાષે તો અજ્ઞાન થઈ ગયું. વ્યવહાર જૂઠો લાગે તો નિશ્ચય સાચો લાગે, વ્યવહાર જૂઠો લાગે ત્યારે નિશ્ચય સાચો લાગે. વ્યવહાર એ સાચો ને નિશ્ચય સાચો એમ ન હોય. વ્યવહારનીનું કથન છે પણ પ્રતિપક્ષ નિશ્ચય નહીં થી શું સ્વરૂપ છે એ તું જાણતો નથી. નય વિભાગની યુક્તિ તું જાણતો નથી એમ.
વિભાગની યુક્તિ
જાણે તો અકેલે દેહ ને જીવ ના માને. દેહ બિન આત્મા કો આત્મા જાણે ને દેહ કો પુદ્ગલ જાણે, વેદનાનો જ આવે.
જીવમાં દેહની નાસ્તી છે એમ જાણે,
એમ જાણે. હા, તો એક તો બધું તૂટી જાય અને સાચી સ્તુતિ થઈ જાય. કેવળી બધા અંદરમાં અનુભવ થાય. આ એક ખૂબી એને કરી છે, એને એક ખૂબી કરી. મને વિચાર આ ગાથામાં આવી ગયા કે પ્રભુ આ દેહ છે એ તો ભલે જીવ નથી, તીર્થંકર ભગવાન તો પરમાત્મા કેવળી ગૌરવી આત્મા છે, સમજી ગયા? તો એ સ્તુતિ છે એ ખોટી છે તારી, સમજી ગયા? દેહને આ તો જુદા છે, માટે આ તીર્થંકરની સ્તુતિ તે ખરી સ્તુતિ છે. હવે એમાં સામે સિદ્ધ ન કર્યું કે તું દેહને ગૌણ કરીને એને આત્માને જો અને એની સ્તુતિ કર તો સાચી, એમ ન કર્યું. ખૂબી કરી બે તત્વોમાં છે ને, તો દેહને ગૌણ કરી નાખ અને એમાં કેવળ જ્ઞાન જળહળ જ્યોતિ છે, એને હે પ્રભુ નમસ્કાર કર્યો, એમ ન કહ્યું. કેમ? કે ઇન્દ્રિય જ્ઞાન વાળો છે એના આત્માને ન જાણી શકે. બીજું, ખરેખર પર લક્ષે પરમાત્માનું જ્ઞાન ન થાય. મને વિચારો આવ્યા કે આ મૃતચંદ્રાચાર્ય આ શરીરને ગૌણ કરીને એને આત્માની સ્તુતિ કરવાનું કહ્યું. હા, ત્યારે ત્યાં ના કરાયું.
મર્મ છે,
મર્મ છે.
પરના લક્ષ્ય સ્તુતિ પ્રગટ ન થાય
કેમ કે ઇન્દ્રિય જ્ઞાન એ અરૂપી આત્માને જાણી શકે જ નહીં. વ્યવહાર નહીં, અરૂપી આત્માને જાણી શકે જ નહીં, એનો વિષય જ નથી. વ્યવહારની નો વિષય તો એટલો રૂપી પદાર્થ છે, અરૂપી પદાર્થને વ્યવહારની પ્રસિદ્ધ ન કરે. હા, માટે એની સ્તુતિ કર અને ગૌણ કરીને બાદ કરીને કે ઔદારિક શરીરને બાદ કર અને ચૈતન્ય જળવાળું જ્યોતિ છે. હે ભગવાન, તમને કેવળ જ્ઞાનને નમસ્કાર કરું છું, કેવળ જ્ઞાનને વંદું
છું.
કેવળ જ્ઞાન દેખાય જ નહીં. અદભુત, અદભુત વાત છે. એને એમ કહી શકે કે તું દેહને ગૌણ કર, એ તો દેહનું લક્ષણ છે. જો જીવનું લક્ષણ તો જ્ઞાન છે, અને જ્ઞાનની મૂર્તિ બિરાજમાન છે, એ જ્ઞાનની મૂર્તિને સ્તુતિ કર તો તારી સ્તુતિ હાજી. પણ એ વ્યવહારની નો વિષય આત્મા છે જ નહીં, શુદ્ધ નહીં નો જ વિષય આત્મા છે. હા હા, અને સીધો અહીંયા એને લાવ્યો કે આત્માનો અનુભવ એ કેવળીની સ્તુતિ, તીર્થંકરની સ્તુતિ. હા, કેવી છે? કેવળીની સ્તુતિ, તીર્થંકરની સ્તુતિ. એ મને વિચાર્યું કે ગજબના આચાર્ય ભગવાન હતા, સમયસાર સ્તુતિના બાના નીચે પણ ભેદના કરાવીને અનુભવ કરાવ્યો. કેમ કે સ્તુતિની ભાવના બધાને ચાલે, એટલી સ્તુતિ દ્વારા પણ આત્માનો અનુભવ કરાયો કે સ્તુતિ તો કરવા યોગ્ય છે ભગવાનની, તો ક્યાં ભગવાન બિરાજમાન છે? અહીંયા છે. એ તો નિમિત્ત છે, તો નિમિત્તના લક્ષ્ય શુદ્ધતા પ્રગટ નહીં થાય, સમર્પણ એટ નહીં થાય. ભલે તો અરૂપી આત્મા છે, કેવડીને એના ગુણની સ્તુતિ કર, એ તો નિમિત્ત છે. નિમિત્તના લક્ષ્યે વિતરાગ ભાવ પ્રગટ ન થાય, પ્રગટ ન થાય. માટે દેહની તો ગૌણ કર. હે ભગવાન, તમને હું હવે કેવળ જ્ઞાન છે ને એને નમસ્કાર કરું.
હે ભગવાન, તમને હું સર્વદા જાણવાનું બંધ કરું છું. તમને જાણવા માટે મારી પાસે જ્ઞાન
ચક્ષુ નથી. નિશ્ચય સુધીમાં આખો પલટો,
આખો પલટો છે,
આખો પલટો કરાયો. બોલો, આત્માનો અનુભવ એ કેવડીની સ્તુતિ છે. મુંબઈમાં
ચંદનબેનના ઘરે, ચંદનબેનના ઘરે અમે લોકો ગયા ત્યારે આપ ખેડા ત્યાં હતા.
હા,
તમારે અહીંયા સ્તુતિ
લીધી હતી.
ત્યારે આ વાત કરી
હતી
કે પરના લક્ષ્ય અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ ન
થાય,
પરના લક્ષ્ય નિશ્ચય સ્તુતિ પ્રગટ
ન થાય, કોઈ કારણ ન થાય.
આપણે એ વાત કહી હતી કે નહીં તો એસા ભી કહે સકતે હે ના, જો ઉનકે દેવ કો મંદે.
હા, બંદે
ભીમ દુર્ગા જો આત્મા હૈ ઉસકો દે. આપને કહા કે લેકિન ઇન્દ્રિય જ્ઞાન મેં ઉનકા આત્મા જાનને મેં હી
નહીં આતા હૈ.
ઇન્દ્રિય જ્ઞાન કે દ્વારા ઉનકા આત્મા ભી જાનને મેં નહીં આતા, ઓર અપના આત્મા ભી જાનને મેં
નહીં આતા હૈ. તો સ્તુતિ નહીં, જન્મ નહીં હોતા હૈ સ્તુતિ.
જાનને મેં નહીં આયા તો સ્તુતિ
કાસે હોય? સ્તુતિ વંદન ભક્તિ કાતે હોવે? હા, કરો ભક્તિ, કરો પૂજા. તમે કોને કોને જોઈને ભક્તિ કરો છો, કોની પૂજા કરો છો? કે આ ભગવાન બિરાજમાન છે, તમને દેખાતા નથી? કે ભાઈ, અમને તો યાદ દેખાતા નથી. આ વાત એવી છે આપણું અધ્યાત્મની બેન, આમ રાખવાનું, આપણે આપણું કરીને ભાગી જવાનું, બાકી તો આમ નામ સંસાર છેલ્લા જ કરે છે. એ તો નિમિત્તો દ્વારા એને ઉપાદાન બતાવવું છે, એના નિમિત્ત દ્વારા પણ અહીંયા બતાવવું છે. અરિહંતના દ્રવ્ય ગુણ પર્યાયને જાણીને, આ દેહને જાણીને એમ નથી કહ્યું. અજીવમાં છે, અદભુત છે. અમૃતચંદ્ર આચાર્ય કુલકુલ ભગવાન જોડી છે, જોડી હો જોડી છે. હા જે જ્ઞાન ને દર્શન બે આંખ છે ને, હા હા, એમ આખા જૈન ધર્મને ટકાવી રહ્યા. બે પુર એક તીર્થંકરનું કામ કર્યું, બીજા એ ગણતરનું, એવું દેખાય. વિધિ બતાવી હતી મેં તો, એ જ બતાવી. બીજું એ છે, એ છે, એ ઇન્દ્રિય જ્ઞાન નો વ્યાપાર બંધ થયા સિવાય ઘરને જાણવું સરળતા બંધ કરતા, પર્યાય ને જાણવું સરળતા બંધ કરતા. આ ચંદન ની ઘેર લીધું તમને,
બહુ સરસ છે. પહેલી વાર સાંભળી, પહેલી વાર
પૃથ્વીમાં ઠગાય છે જગત. ધર્મ થયો માને છે, ધર્મ થઈ ગયો માને સ્તુતિમાં, ભક્તિમાં, પૂજામાં. ભાઈ શું ભાવ છે,